આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 5 માર્ચ ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની વચ્ચે ભારતે એક મોટી અફવાને સખ્ત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ભારતીય બંદરો કે નેવલ બેઝનો ઉપયોગ કરીને ઈરાન પર હુમલા કરી રહ્યું હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાની એક ન્યૂઝ ચેનલ પર ભૂતપૂર્વ આર્મી કર્નલ ડગ્લાસ મેકગ્રેગરે યુદ્ધ નિષ્ણાતો સાથેના ચર્ચા કાર્યક્રમમાં એવો દાવો કર્યો હતો કે અમેરિકાના પોતાના તમામ મથકો તબાહ થઈ ગયા હોવાથી તેઓ હવે ભારતીય બંદરો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયે આ દાવાને આધારહીન ગણાવતા લોકોને આવી નકલી અને ભ્રામક ટિપ્પણીઓથી સાવધ રહેવા તાકીદ કરી છે. ભારત કોઈ પણ દેશને પોતાની જમીન, બંદર કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી રીતે જ આ તણાવ ઓછો થવો જોઈએ. આ યુદ્ધને કારણે અખાતી દેશોમાં રહેતા આશરે 1 કરોડ ભારતીય નાગરિકોની સુરક્ષા, વેપાર અને ઉર્જા બળતણ પુરવઠા પર ગંભીર અસર પડી રહી છે. ભારત માટે આ સ્થિતિ ખૂબ મહત્વની છે કારણ કે મધ્ય પૂર્વમાં શાંતિ જળવાય તે ભારતના હિતમાં છે. આ અફવા એવા સમયે ફેલાઈ જ્યારે હિન્દ મહાસાગરમાં એક અમેરિકન સબમરીને ઈરાનના યુદ્ધ જહાજ ડેનાને ડૂબાડી દીધું હતું. આ જહાજ ભારતમાં આયોજિત નૌકાદળ કવાયતમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું, જેમાં 80થી વધુ ક્રૂ મેમ્બર્સના મોત થયા છે. જો કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલામાં ભારતીય બંદરોની કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવમાં ભારત પોતાની તટસ્થ છબી જાળવી રાખવા માટે મક્કમ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 40% ક્રૂડ ઓઇલ આ જ માર્ગ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે. તેલ સંકટના સમયે રશિયાએ ભારતને પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ સમયમાં રશિયા ફરી એકવાર ભારતની મદદે આવ્યું છે. રશિયાએ ભારતને તેલ સપ્લાય કરવાની ખાતરી આપી છે અને હાલમાં ભારતીય દરિયાઈ સીમાની નજીક જ જહાજોમાં આશરે 9.5 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હોવાના અહેવાલ છે, જે આગામી થોડા જ અઠવાડિયામાં ભારત પહોંચી શકે છે. ભારતીય રિફાઇનરી દરરોજ લગભગ 5.6 મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે. હાલમાં ભારત પાસે અંદાજે 25 દિવસનો તેલનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ સરકાર લાંબા ગાળાની વ્યૂહનીતિના ભાગરૂપે અન્ય વિકલ્પો પણ શોધી રહી છે. અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાની મથકો પર કરાયેલા હુમલા બાદ સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે. રશિયા ભારતની ક્રૂડની જરૂરિયાતના 40% સુધી હિસ્સો પૂરો કરવા તૈયાર છે. જો કે રશિયા પાસેથી તેલની આયાત વધારવાનો અંતિમ નિર્ણય અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપારી વાટાઘાટો અને સરકારના માર્ગદર્શન પર નિર્ભર રહેશે. મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ યુદ્ધને લીધે આકાશની ઉડ્ડયન સીમા બંધ કરી દેવામાં આવતા દુબઈ સહિતના વિસ્તારોમાં ગુજરાતના અનેક મુસાફરો અટવાયા હતા. ફસાયેલા આ પ્રવાસીઓએ ભારત સરકારને વતન પરત લાવવા માટે આજીજી કરી હતી, જે બાદ વિશેષ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ ફ્લાઇટ દ્વારા 170 જેટલા પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. પરિવારજનોની ઘર વાપસી થતાં એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિમાનમાંથી બહાર આવેલા મુસાફરોએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા બે દિવસથી દુબઈમાં ફસાયેલા હતા અને ત્યાં બોમ્બ તેમજ મિસાઇલના ધડાકાના અવાજો વચ્ચે ભારે ડરનો માહોલ હતો. જો કે મુસાફરોએ ભારત સરકાર અને તંત્રનો આભાર માનતા કહ્યું કે મુશ્કેલીના સમયે તેમને એરપોર્ટ પર નિઃશુલ્ક સુવિધા અને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ મુસાફરો અને તેમના પરિવારોના જીવમાં જીવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ 210 મુસાફરો સાથે પણ એક ફ્લાઇટ અમદાવાદ આવી પહોંચી હતી. મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક હવાઈ મુસાફરી પર જોવા મળી રહી છે. અનેક દેશોએ પોતાના હવાઈ માર્ગ બંધ કરી દેતા ભારત સહિત દુનિયાભરમાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. હવાઈ માર્ગ પ્રતિબંધને કારણે એર સ્પેસ 4 માર્ચના રોજ ભારતના મુખ્ય એરપોર્ટ્સ પરથી આશરે 180 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર સૌથી વધુ 93 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે દિલ્હી એરપોર્ટ પર કુલ 52 ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી. બેંગલુરુ અને કોલકાતામાં અનુક્રમે 34 અને 5થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે તેઓની 500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. એર ઇન્ડિયાએ મધ્ય પૂર્વના મોટાભાગના રૂટ્સ પરની ફ્લાઇટ્સ 5 માર્ચ 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. જોકે ફસાયેલા મુસાફરોને પાછા લાવવા માટે એર ઇન્ડિયા દ્વારા મુંબઈ, દુબઈ, દિલ્હી રૂટ પર મોટા કદના B777 વિમાન સાથે વધારાની ફ્લાઇટ ચલાવવાની યોજના છે. આ ઉપરાંત જેદાહ માટેની કેટલીક ફ્લાઇટ 5 માર્ચથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. દોહામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે એર સ્પેસ બંધ હોવાથી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત છે. દરમિયાન UAE સરકારે મહત્વનો નિર્ણય લેતા સૂચના જારી કરી છે કે ફ્લાઇટ રદ થવાને કારણે સમયસર દેશ ન છોડી શકનારા મુસાફરો માટે UAEમાં વધુ રોકાણ કરનારા મુસાફરો પર ઓવરસ્ટે દંડ નહીં લગાવવામાં આવે. ભારતે રેલવે ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. હરિયાણાના જિંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવી છે. 8 ડબ્બા સાથે આ ટ્રેન 70-80 કિલોમીટરની ઝડપે દોડી હતી. આશરે 20 કિલોમીટર સુધી આ ટ્રેનનું અંતર કાપીને તેની ટ્રાયલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું પરીક્ષણ યથાવત રાખવામાં આવશે. પરીક્ષણ પૂર્ણ થઈ ગયા બાદ નાગરિકો માટે તેને સામાન્ય ટ્રેનોની સાથે જોડી દેવામાં આવશે. હરિયાણાના જિંદમાં હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેને પગલે આ વિસ્તારથી હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં હાઇડ્રોજન ટ્રેન માટે દેશનું મુખ્ય કેન્દ્ર સ્થાન બની રહેશે. હાઇડ્રોજન ટ્રેનની અનેક ખાસિયતો છે, જેમ કે ટ્રેન બહુ ઘોંઘાટ નથી કરતી. આ ટ્રેનને ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનમાં એક એન્જિન આગળ અને એક પાછળ લગાવવામાં આવ્યું હોય છે. હાલમાં ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રેન દેશભરમાં સક્રિય છે. ડીઝલથી ચાલતી ટ્રેનમાં ગ્રીનહાઉસ ગેસ એમિશન અને ફોસિલ ફ્યુલ યોગ્ય રીતે બળી નથી શકતા, જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનોની ડીઝલથી ચાલતી ટ્રેનોનો એક વિકલ્પ જરૂર છે, પરંતુ તેને ચલાવવા પાછળ ખર્ચ બહુ થાય છે. ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ થાય છે. તેની સરખામણીમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો મોંઘા ઇલેક્ટ્રિફાઇડ ટ્રેક વગર દોડી શકે છે. હાઇડ્રોજન ટ્રેન પર્યાવરણની સમતુલા જાળવવામાં મહત્વનું પ્રદાન આપી શકે છે, કેમ કે હાઇડ્રોજન સાથે પ્રાણવાયુનું રિએક્શન કરવા માટે ફ્યુઅલ સેલનો ઉપયોગ થાય છે અને વાતાવરણમાં માત્ર પાણીની ભાપ એટલે કે વરાળ અને ગરમી જ પેદા થાય છે, જેને કારણે કલુષિત ઉત્સર્જન તો નથી થતું, પણ ધ્વનિ પ્રદૂષણની માત્રા પણ ઘણી ઓછી જોવા મળે છે. હાઇડ્રોજન ટ્રેન સૌર કે વાયુ જેવા સ્ત્રોતથી મળતા ગ્રીન હાઇડ્રોજનથી પણ ચાલે છે, જેને કારણે ખર્ચ પણ ઓછો આવે છે. અને છેલ્લે ભારતના રાજકારણના સમાચાર. બિહારના મુખ્યમંત્રી અને JDU પક્ષના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ તરીકે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. નીતિશ કુમારે આ માટે એવું કારણ આપ્યું છે કે તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. રાજ્યસભાના સાંસદ બનવાની તેમની ઈચ્છા કારકિર્દીના પ્રારંભથી જ હતી, કેમ કે તેઓ વિધાનસભા અને સંસદના બંને ગૃહમાં સભ્ય બનવા માગતા હતા. રાજકીય હલચલ મચી ગઈ તેનું કારણ એ પણ છે કે વિરોધ પક્ષોએ ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવીને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જોડે જે પણ પક્ષ ગઠબંધન કરે છે તેના હાલ નીતિશ કુમાર જેવા જ થાય છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી બિહારની અંદર પોતાના મુખ્યમંત્રીની નિમણૂક કરવા માગે છે. અને તેથી જ જ્યારે ભાજપ અને જેડીયુએ સાથે મળીને બિહારમાં જંગી બહુમતી સાથે ચૂંટણી જીતી, ત્યારથી જ બિહારના મુખ્ય પ્રધાન તરીકે નીતિશ કુમારની નિમણૂક તો થઈ, પણ તેમની પર સતત છેલ્લા કેટલાક મહિનાઓથી એવું દબાણ ચાલતું હતું કે તેમણે મુખ્યમંત્રી પદે તરીકે રાજીનામું આપવું જોઈએ. અને આ માટે ભારતીય જનતા પાર્ટીએ વચલો રસ્તો ખાડતા તેમને રાજ્યસભાના સાંસદ બનાવવા માટેની ઓફર કરી હતી, જે નીતિશ કુમારે સ્વીકારી લીધી હતી. હવે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ આગામી દિવસોમાં લેશે. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.